प्रवचन नंबर 529 तारीख 27/12/87 64 मिनट प्रवचन सार गाथा 114
विरोध तेने दूर करे छे अर्थात तेमा विरोध नथी नथी आवतो एम दर्शावे छे। अहीं शुं कहेवुं छे के सामान्यपणे द्रव्य एनो एज अनन्य छे, અનન્ય એટલે તેનું તે જ છે અને વિશેષપણે એટલે પર્યાયપણે તે ભિન્ન ભિન્ન તે એટલે દ્રવ્ય ભિન્ન ભિન્ન અન્ય અન્યપણે છે। આ એક જ દ્રવ્યની વાત છે પર્યાયની, દ્રવ્ય તેનું તે છે અને દ્રવ્ય અન્ય અન્ય પણ છે એમ। પર્યાયની પ્રધાનતાથી દ્રવ્ય અન્ય અન્ય છે અને દ્રવ્યની પ્રધાનતાથી તેનું તે છે। अवस्था ए अन्य अन्य होवा छता द्रव्य अनन्य छे। दरेक द्रव्य जो के दाखलो जीवनो आपसे सामान्य छे अर्थात एनो एज अनन्य छे अने विशेष पण छे अर्थात अन्य अन्य पण छे। द्रव्यनो विशेष एटले के पर्याय स्वकाळे अन्य अन्य होवा छता તે દ્રવ્ય તે દ્રવ્યથી અનન્ય છે। દ્રવ્યથી એ જુદું નથી ભાઈ, આ તો દરેક દ્રવ્યના સ્વરૂપનું કથન છે। આગળ આત્માને કર્મની સાથે, શરીર સાથે, કુટુંબ સાથે, દેશ સાથે, આબરુ સાથે કે પૈસા પગાર સાથે કોઈ સંબંધ નથી। કેમ? કેમ કે એ તો સર્વ પરદ્રવ્ય ભિન્ન જ છે, અન્ય જ છે, અનન્ય નથી। અહીં તો દ્રવ્યને પોતામાં જ અન્યત્વ અનન્યત્વ હોવામાં વિરોધ નથી એ વાત સિદ્ધ કરે છે। અહીંયા પર પદાર્થની વાત બિલકુલ છે,
એ વાત તો પરદ્રવ્ય તરીકે નીકળી જાય,
નીકળી જાય ખલાસ। હવે અંદરમાં દ્રવ્ય અને પર્યાય સ્વરૂપે શું છે એની વાત કરે છે,
બરાબર
કહે છે। દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપે કાયમ રહીને એટલે ધ્રુવપણે રહીને પ્રતિ સમયે એટલે સમયે સમયે અનેરી અનેરી અને જુદી જુદી એટલે કે અન્ય અન્ય અવસ્થા પણ થાય છે। દ્રવ્ય તેનું તે રહે અને અવસ્થા એ પલટે છે, તેથી એ અપેક્ષાએ તેને અન્ય અન્ય પણ કહેવાય છે। અવસ્થા દ્રષ્ટિથી અન્ય અન્ય છે અને તે અવસ્થા એની જ દ્રવ્યની જ છે। દ્રવ્ય પોતે જ એ અવસ્થારૂપ આવ્યું પરિણમ છે, બીજું કોઈ પરિણમ તો નથી, એ દ્રવ્ય જ એ અવસ્થા રૂપે પરણમે છે, માટે તે અનન્ય પણ કહેવાય છે। લ્યો આવી વાત આખી દુનિયાની આમ વહેંચણી કરી નાખી છે, આખી દુનિયાથી જુદું પડી ગયું આત્મા।
એમ કહેવાય કે દ્રવ્ય પરિણમે છે પર્યાય સાથે, તો એમાં અપરિણામી ને કઈ દ્રષ્ટિને દોષ નથી આપતા,
બિલકુલ નથી આપતો,
કઈ વાંધો
કઈ વાંધો નથી। પર્યાયની પ્રધાનતાથી પરમે છે અને પર્યાયની પ્રધાનતા ન ગણો તો એ અપરિણામી છે જ, એટલે અપરિણામી પૂર્વક પરિણામીની વાત ચાલે છે, આ જ્ઞાન પ્રધાન કથન છે। અત્યારે જે છે ને વિરોધ પામતો નથી એ જ્ઞાન પ્રધાન કથન છે। દ્રષ્ટિપૂર્વક ના દ્રવ્ય પરણવે છે તો તેનું તે પણ રહે છે અને અન્ય અન્યપણે પણ એ દ્રવ્ય આત્મા દેખાય છે એમ। મરીચીનો દાખલો આપ્યો ને, મરીચીનો ને મહાવીરનો, એમ
પેલા દર્શન પ્રદાન નથી કર્યા પછી
પછીની વાત છે। ધ્યેયની વાત આવ્યા પછી આ ધ્યાન કરવાની વાત ચાલે છે। ધ્યાન છે એ પર્યાયમાં થાય, ધ્યાન થાય એ પર્યાયમાં થાય। હવે પર્યાય કેનું ધ્યાન કરે તો અનુભવ થાય કે પર્યાય પર્યાયને જાણવાનું બંધ કરે અને પર્યાય જેની છે એનું લક્ષ કરે અનુભવ થાય એ વિશે છે। ધ્યાન કેમ થાય? ધ્યેય તો આવી ગયું 324માં, પરિણામ માત્રથી ભિન્ન છે તેથી તે કરતો નથી પરિણામનો। હવે અહીંયા એ પરિણામને જોવાનું બંધ કરીને આત્માને જોવો એ વિશે મેઇન છે। આહા, શું સૂક્ષ્મ તત્વજ્ઞાન કહે છે કે પર્યાયમાં જીવને નારકી આદિ અનેક ગુણો હોવા છતાં જીવ અનન્ય છે કેમ કે આત્માની સાથે તે પર્યાયનું તન્મયપણું છે. જુઓ નારંગ પર્યાયની સાથે તે દ્રવ્યનું તે સમયે તન્મયપણું એક સમય પૂરતું પણ તન્મય છે. વ્યવહાર નહીં ની વાત ચાલે છે, ખ્યાલ રાખો. વ્યવહાર નહીં થી પર્યાયની સાથે આત્મા તન્મય છે એમ. ચાહે હિંસાના પરિણામ હો લ્યો, એકલા વિતરાગી પરિણામ નહીં, ચાહે હિંસાના પરિણામ હો, દયાના પરિણામ હો, ભક્તિ પૂજાના પરિણામ હો કે રૌદ્ર ધ્યાનના પરિણામ હો, પાપના પરિણામ, એ પરિણામ દ્રવ્યની પર્યાયમાં છે. એ પરિણામ એ દિવાલમાં નથી. હિંસાના પરિણામ એની જીવની પર્યાયમાં થાય છે,
જીવમાં નહીં
જીવની અવસ્થામાં પર્યાયમાં થાય છે. હિંસા હિંસા દયા દાનના ભાવ એ પરિણામ દ્રવ્યની પર્યાયમાં થાય છે. તે પરિણામ અનેરી અનેરી અવસ્થા રૂપ હોવાથી આત્માને અન્ય પણ કહેવાય છે, અન્ય અન્ય આત્મા થઈ ગયો. અને આત્મા તેમાં વર્તે છે, તે પર્યાયમાં વર્તે છે, શરીરમાં વર્તતો નથી, પૈસામાં વર્તતો નથી, પણ પોતાના પરિણામમાં વર્તે છે, વર્તે છે, લડાયેલો છે એમ. માટે અનન્ય પણ કહેવાય છે. એટલે તેનો તે આત્માને પરપદાર્થની સાથે કાંઈ સંબંધ લેવા દેવાના
તો મૂળમાંથી જ
કાઢી નાખ્યું ખલાસ. કેમ કે તે પર પદાર્થો તદ્દન સર્વથા અન્ય છે. પરિણામ તો કથનજીત અન્યને કથનજીત અન્યને કહેવાય, પણ પર પદાર્થની સાથે તો આત્માને કઈ સંબંધ નથી, એની સત્તા જ્ઞાની છે. અન્ય છે, અનન્ય નથી. અહીં તો પ્રત્યેક દ્રવ્યની પર્યાય અન્ય અન્ય થતી ઉપજતી દ્રવ્યથી અનન્ય છે એમ કહે છે. જે અન્ય છે તે અનન્ય છે એમ અહીં અવિરોધપણે સિદ્ધ કરે છે. જે પર્યાય દ્રવ્યથી અન્ય કહેવાય છે તેને ને તેને અનન્ય પણ કહેવાય છે. તેનો તે આત્મા છે. જે મરીચીનો જીવ હતો એ જીવ ભાવિતની પર્યાયમાં છે, તો તે વખતે તે અન્ય અન્ય પણ છે અને અનન્ય પણ છે એમ. તેનો તે છે અને બીજો બીજો પણ છે પર્યાય અપેક્ષાએ. ગાથા 114 ટીકા ઉપરનું પ્રવચન. ખરેખર સર્વ વસ્તુ જોયું, દ્રવ્ય શબ્દ ન વાપરતા વસ્તુ કીધી, સર્વસ્વ હિ વસ્તુ ન હો એમ કહ્યું. કેમ કે એમાં અનંત શક્તિઓ રહેલી છે. પ્રમાણ જ્ઞાનના વિષયમાં અન્ય અને અનન્ય હોય, દ્રષ્ટિના વિષયમાં ન હોય કાંઈ. પ્રમાણ જ્ઞાનનો વિષય દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, તો એ આત્મા પર્યાયથી અન્ય પણ છે અને અનન્ય પણ છે એમ. દરેક દ્રવ્ય ચાહે તે પરમાણુ હો, આકાશ હો કે જીવ હો, તેને વસ્તુ કીધી કારણ કે તેમાં અનંત અન્વયી ગુણો વસેલા છે. દ્રવ્ય અનંત અનંત ગુણો શક્તિઓ વળી વસ્તુમાં વસેલી જે શક્તિઓ છે તે એકરૂપ તદ્રૂપે તદ્રૂપપણે પોતાની છે, પણ એમ નથી કે બીજાની શક્તિ અહીં વસ્તુમાં આવી હોય વા વસ્તુ બીજાની શક્તિમાં નહીં વસી હોય. જુઓ આ વસ્તુનું સ્વરૂપ, નજીકમાં નજીક પોતાનું શરીર કે સ્ત્રી પુત્ર પરિવાર એ સર્વ તદ્દન જુદી ચીજ છે. એ બહુ રાગદ્વેષ કરિશ્મા કે મારા છે. જ્યારે દ્રવ્યનો વિશેષ અન્ય અન્ય હોવા છતાં, દ્રવ્યની પર્યાય અન્ય અન્ય હોવા છતાં તે દ્રવ્યથી અનન્ય છે, કેમ કે તે વિશેષ પર્યાય દ્રવ્યથી જુદી ચીજ નથી. પ્રમાણ જ્ઞાનની અવસ્થાની દ્રષ્ટિએ આ વાત ચાલે છે. નૈવિક શાલક ને પ્રમાણ જ્ઞાન આ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ સામાન્ય વિશેષાત્મક, હવે એ આખી વસ્તુની સ્થિત કરીને પછી કોને જોવાથી ધર્મ થાય એ પ્રમાણમાંથી નહીં માં લઈ જશે. પ્રમાણ જ્ઞાનની સિદ્ધિ કરી અને પછી એમાં પ્રયોજનની સિદ્ધિ માટે નહીં નો વિભાગ કરે.
આપ કહેતે હૈ ના પ્રમાણ મેં અટકના નહીં, પ્રમાણ સે બહાર જાના નહીં, અરે પ્રમાણ મેં અટકના નહીં.
આ જાણીને કરવું શું પછી હવે કે
બિલકુલ પૂરા હોય સિદ્ધાંત ઉપર સારી કથા.
જેમ જુદું બીજું દ્રવ્ય તદ્દન અન્ય છે તેમ અનેરી અનિયરી થવા છતાં પર્યાય દ્રવ્ય અન્ય છે, તદ્દન અન્ય છે એમ નથી.
પર્યાય
જુદી નથી, દેહ જુદો છે એમ પર્યાય આત્માથી જુદી નથી. જો કે પહેલા નોતી અને થઈ છે એ અપેક્ષાએ અન્ય પણ કહેવાય. જુદી પહેલા નોતી ને થઈ તો અન્ય કહેવાય, છતાં દ્રવ્ય તેમાં વર્તે છે. દ્રવ્ય હંમેશા પર્યાયમાં જ હોય, પર્યાયની બહાર દ્રવ્ય હોય નહીં, છતાં તેમાં વર્તે છે માટે અનન્ય પણ છે. કહે છે ખરેખર સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોવાથી જો એક વસ્તુ ન કીધી પણ સર્વ એટલે અનંત વસ્તુ કહી છે. પદાર્થ અનંતા પદાર્થ માં સિદ્ધાંત તે અનંત વસ્તુ દરેક પોતે પોતાથી સામાન્ય વિશેષાત્મક છે. દ્રવ્ય રૂપથી સામાન્ય અને પર્યાયથી વિશેષરૂપ છે. આવું દ્રવ્યનું સ્વતઃ સામાન્ય વિશેષ સ્વરૂપ છે. ત્યાં જેમ સામાન્યપણું એકરૂપપણું સ્વનું છે તેમ વિશેષપણું પણ સ્વનું છે. એ કંઈ પરવું નથી, પર્યાય પર્યાય પરદ્રવ્ય નથી, પર્યાય પરદ્રવ્ય નથી. અત્યારે બ્રહ્માની વાત ચાલે છે. જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું, જ્યાં ત્યાં તે તે આચરે આત્મા સિદ્ધન એ
અપેક્ષા સમજી લેવી.
અપેક્ષા સમજી શું અહીંયા પ્રતિપાદન કરે છે, શું સિદ્ધ કરવું છે એ સમજવું. ત્યાં જેમ સામાન્યપણું એટલે કે એકરૂપપણું સ્વરૂ છે તેમ વિશેષપણું પણ સ્વરૂ છે. તે પર્યાય કાંઈ પરના સંયોગે કે પર વડે થાય છે એમ નથી. દરેક દ્રવ્યની તે તે સમયની તે તે વિશેષ અવસ્થા પહેલા નહોતી અને હવે બીજે સમયે થઈ માટે તે અનેરા દ્રવ્યના કારણે થઈ છે એમ નથી. પર્યાય પહેલા નહોતી અને નવી થઈ એ અપેક્ષાએ તે અન્ય છે, બીજી છે, જુદું છે, છતાં તે વિશેષમાં પર્યાયમાં સામાન્ય વર્તે છે. સોનાની અવસ્થામાં સોનું છે, ડબ્બીમાં સોનું નથી. સોનાની જે ગાંઠ છે એમાં સોનું રહેલું છે. એવું તે તન્મય છે, તે સમય પૂરતું તન્મય છે માટે તે અનન્ય પણ છે. તેનું તે છે સામાન્યથી એ કાંઈ જુદી ચીજ નથી. જેમ બીજી બધી ચીજો તદ્દન જુદી છે તેમ પર્યાય સામાન્યથી જુદી નથી. આ રહીત પણ કે ને સહિત પણ કે બધામાં આ પાડવી. પર્યાય દ્રવ્યથી રહીત પણ છે અને પર્યાય દ્રવ્યથી સહિત પણ છે. જ્ઞાન પ્રધાન કથનથી સહિત, દ્રષ્ટિ પ્રધાન કથનથી રહીત અપેક્ષા સમજો તો કોઈ દોષ લાગતો નથી. સહિત રહીત વ્યવહારથી જો એક આત્માને બીજા આત્માને પરસ્પર કાંઈ લેવા દેવા સંબંધ નથી લેવાનો. બંને સામાન્યપણે એક અને વિશેષપણે જુદા એમ નથી, તથા તેઓ સામાન્યપણે જુદા અને વિશેષપણે એક એમ પણ નથી. શું કીધું એ કે અનંત જે બીજા આત્મા અને અનંતતા જે પરમાણુ છે તે બધા આ આત્માથી સામાન્યપણે જુદા અને વિશેષપણે એક છે એમ પણ નથી, તથા સામાન્યપણે એક અને વિશેષપણે જુદા છે એમ પણ નથી. પરંતુ પોતે જ જુદો એટલે અન્ય અન્ય અને પોતે જ અનન્ય છે એમ અહીં વાત છે. વિષય એ છે બંને કઈ લેવા દેવા નથી.
તો પેલા જ કાઢી
કાઢી આ પોતાના દ્રવ્યમાં પ્રગટ થતી તે પર્યાયનો કાળ અર્થાત ક્રમાનુપાતી સ્વકાળ છે. આ વાત ગાથા 173માં આવી ગઈ છે. તે પર્યાય ક્રમે સ્વકાળે ક્રમ અનુસાર આવવાની હતી તે આવી છે. ત્યાં પહેલાની પર્યાયની અપેક્ષાએ તેને અન્ય કહી, પણ વસ્તુની અપેક્ષાએ અનન્ય છે. આથી તે પર્યાય કોઈ બીજાથી થઈ છે એમ છે જ નહીં. ભાઈ, ભાષા તો સેવી છે પણ એનો ભાવ બેસવો કઠણ છે. તથાપિ ન બેસે એમય નથી. કળશ ટીકામાં કળશ 60માં આવે છે કે ભેદ જ્ઞાન આત્મજ્ઞાન સાચે જ કઠણ છે. ભેદ જ્ઞાન એટલે આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન એટલે આત્મનો અનુભવ, સાચે જ કઠણ છે. તો પણ સ્વરૂપનું વેદન કરતા ભિન્નપણાનો સ્વાદ આવે છે, એટલે કે આત્મજ્ઞાન થાય છે. રાગથી ભિન્ન આત્માનો આનંદનો સ્વાદ આવી શકે છે.
તો કઠણ છે એ શબ્દમાં થઈ શકે છે એવું થઈ રહ્યું છે?
જરૂર,
નહીં તો અશક્ય છે.
અશક્ય કે અશક્ય નથી, કઠણ છે, દુર્લભ છે, પણ અશક્ય તો નથી. ભાવ બેસવો કઠણ તો છે, પણ ભગવાન ભાવ બેસવો કઠણ તો છે, પણ ભગવાન આત્મા સામાન્યપણે દ્રવ્ય જે છે તેને જોતા અંતરમાં ભાવ બેસી જાય છે. આ એક શરત મૂકી. ફરીથી, ભાવ બેસવો કઠણ તો છે, પણ ભગવાન આત્મા સામાન્યપણે દ્રવ્ય જે છે તેને જોતા અંતરમાં ભાવ બેસી જાય છે. કે અન્ય પણ છે ને અનન્ય પણ છે, ધ્યેયપૂર્વક નહીં થઈ જાય. સામાન્યને જોતા એને જેમ છે અન્ય અનન્ય એવું જ્ઞાન થઈ જાય છે. દ્રષ્ટિ સામાન્ય ઉપર રાખતા એ જ્ઞાન પ્રગટ થાય. એ જ્ઞાન પ્રમાણ જ્ઞાનથી અન્ય ને અનન્ય ભેદ ને ભેદ ભેદાભેદ ને સમયમાં જાણી લઈએ છે.
સામાન્ય
પૂર્વક સામાન્ય વિશેષ પર્યાયના લક્ષે સામાન્ય વિશેષનું જ્ઞાન ન થાય. દ્રવ્યના લક્ષે સામાન્ય ને સામાન્ય વિશેષનું જ્ઞાન થઈ જાય. પર્યાયના લક્ષે સોનું ન જણાય ને પર્યાય પણ યથાર્થ ન જણાય, પણ સોનાના લક્ષે સોનું ને સોનાના પરિણામ એક સમયમાં જણાઈ જાય. નજર સોના ઉપર રાખવાની કે આવી વાત છે. ભલે જોનારી પર્યાય વિશેષ છે, પણ એ જુએ છે સામાન્યને. ખુલાસો કર્યો, જોનાર જાણવાનું કામ તો પર્યાય કરે છે, પણ એનો વિષય છે આત્મા સામાન્ય. બસ એ મુદ્દાની વાત શરૂ થઈ હવે, કે જાણે છે તો શુદ્ધ જ્ઞાન, પણ કોને? જાણે જાણે છે તો શુદ્ધ જ્ઞાન, પણ કોને? કે જ્ઞાય ચિદાનંદ આત્મા સામાન્યને જાણે છે. બસ એ જ્ઞાનની પર્યાયનું નામ ભાવ શુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે.
આ પહેલી શરત છે,
પહેલી મૂળ આ વાત છે. જૈન દર્શન એકલું અહીંથી થાય કે જ્ઞાનમાં જ્ઞાયકને જાણ, બસ તો બધું સૌ
બધું છે. જણે
બધું જણે
એના ઉપર લક્ષ્ય નહીં હોય,
ના નહીં હોય, પણ એ જુએ છે સામાન્ય નહીં. અને એ પર્યાય એમ માને છે કે હું અખંડ એક સ્વરૂપે જ્ઞાયક સ્વરૂપે વિરાજમાન છું. પર્યાય એમ જાણે છે. આહા, એ પર્યાયનો વિષય એકલી પર્યાય ન રહેતા, પર્યાયનો વિષય પર્યાય ન રહેતા, પર્યાયનો વિષય દ્રવ્ય બની જાય છે. અંતર્મુક્તતા કે હું જ્ઞાયક સામાન્ય છું એમ પર્યાયમાં વિષય આત્મા બને છે. ત્યારે અંતરમાં ભાવ બેસી જાય છે. આત્માને જાણતા જેને આત્મા જાણ્યો એને બધું
જાણે.
અહીં કહે છે ખરેખર સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. એનો અર્થ એ છે કે કોઈ ચીજ કોઈ અન્યથી બનેલી છે વા કોઈ ઈશ્વર એનો કરનારો છે એમ છે નહીં. સ્વભાવથી સામાન્ય વિશેષાત્મક પદાર્થ અનાદિ અનંત, એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય કરી શકે છે એમ નથી. સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. એટલે કે કાયમ રહેવાની અપેક્ષા એ સામાન્ય અને પલટવાની અપેક્ષા એ વિશેષ છે. સામાન્ય ને વિશેષ એમ બે થઈને દ્રવ્યનું સ્વરૂપ છે. છ દ્રવ્યમાં છ દ્રવ્ય છે, એમાં જીવ દ્રવ્ય છે. જીવ દ્રવ્યનું સ્વરૂપ તો સામાન્ય વિશેષ છે. જીવ તત્વ નહીં, જીવ દ્રવ્યની વાત ચાલે છે. છ દ્રવ્ય છે, છ તત્વ નથી. છ દ્રવ્ય છે તો એક એક દ્રવ્ય તમે જો તો એ બધું સામાન્ય વિશેષાત્મક છે. એકલું સામાન્ય ને એકલું વિશેષ એ દ્રવ્યનું સ્વરૂપ નથી. તત્વનું સ્વરૂપ છે પર્યાયથી રહીત, પણ દ્રવ્ય તો પર્યાયથી સહિત જ હોય. આખો પ્રમાણ જ્ઞાન નો વિષય બતાવે છે.
પ્રમાણ જ્ઞાન પર્યાય
વાત ન હોય વાત પર્યાય નથી તો દ્રવ્ય જ નથી એમ છે. એકલા આમ દ્રષ્ટિના વિષયમાં ચડી જાય અને જ્ઞાન નો દ્રોહ કરે તો અનુભવ ન થાય. શુષ્ક જ્ઞાન દ્રવ્ય છે, પણ દ્રવ્યને પ્રસિદ્ધ કરનાર તો પર્યાય છે. તો પર્યાયને તો સ્વીકાર નહીં કરતો અનુભવ કેમ થશે? હા, પર્યાયનું લક્ષ છોડી દે. પર્યાયનું લક્ષ કરવા જેવું નથી, પણ જણાય છે તો પર્યાયમાં જ આત્મા. ખરેખર તો પછી તો હવે થઈને આત્મા આત્મામાં જણાય છે, પર્યાયનો ભેદ પણ નીકળી જાય છે. સામાન્ય વિશેષ એમ બે થઈને દ્રવ્યનું સ્વરૂપ છે. આગળ પણ એનું સ્વરૂપ બે રૂપે છે એમ આવશે, પરને અને એને કાંઈ સંબંધ નથી. પ્રશ્ન, વાલી પત્ની હોય અને વાલા દીકરા હોય તો પણ આત્માને તેની સાથે સંબંધ નહીં? એમ વાલા હોય તો સંબંધ નહીં, દોયલા હોય તો ભલે સંબંધ કાઢી મૂકો દીકરાને,
ખરાબ
છે કાઢી મૂકો. પણ વાલો દીકરો હોય, વાલી પત્ની હોય, બનાવ બનતો હોય સારી રીતે, એકબીજાની સેવા કરતા હોય, મદદ કરતા હોય, વાલા હોય તો વાલા હોય તો પોતાનું હોય કે નહીં એમ પ્રશ્ન કરે.
અનુકૂળ,
હા અનુકૂળ. શૈલેષ ને બીજો શું નામ?
રજન
ચેતન બધા. વાલી પત્ની હોય ને વાલા દીકરા હોય તો પણ આત્માને તેની સાથે કઈ સંબંધ નહીં, વાલા વાળા સંબંધ નહીં. ઉત્તર, આહા, કોના બાપ અને કોના દીકરા. જ્યાં વસ્તુનો વિશેષ પણ એક સમય ટકે છે, એક સમયની આયુષવાળી પર્યાય છે, ત્યાં બીજી ચીજ પત્ની પુત્ર આદિ તેની એટલે આત્માની છે એ વાત ક્યાં રહી? પ્રભુ છોડી દે મમતાને મો. મારો પુત્રના મારા પિતાના મારી પત્નીના પતિ આત્માને કોઈ પત્ની નથી, આત્માને કોઈ પતિ નથી. પત્ની વગરનો અને પતિ વગર, પુત્ર વગરનો અને પિતા વગરનો આત્મા છે. આત્માનો કોઈ પિતા નથી અને આત્માનો કોઈ પુત્ર નથી. આત્માને પિતા પુત્ર ન હોય
ક્યારે
ત્રણે કા
પરિણામી એક અને માત્ર કા.
એ તો એની પર્યાય છે, એની પર્યાય છે, તેની છે એ વાત ક્યાં રહી? પ્રભુ દરેક વસ્તુ કાયમ રહેવાની અપેક્ષા એ ધ્રુવ છે, પણ ક્ષણિક અવસ્થાની અપેક્ષા એ તો એક સમયે જ હોય છે. વસ્તુ ધ્રુવ છે છતાં તેનું વિશેષ એક સમયે જ ટકે છે. પર્યાય તેની છે કે નહી? અને પુત્ર પુત્ર આત્માનો નહીં, પર્યાય
દ્રવ્યની આત્માની
કે બીજાની?
નહીં, આત્માની છે.
એમ
તો આત્મા એનો કરનાર છે.
તો ઠીક, આત્મા કરે ને ભોગવે, આત્મા પરણમે છે.
બરાબર છે.
પર્યાય તેની છે છતાં તે એક સમય જ રહે છે, તેથી પૂર્વ પર્યાયની અપેક્ષાએ તેને અન્ય પણ કહી તથા આત્મદ્રવ્યની અપેક્ષાએ તેમાં દ્રવ્ય વર્તે છે માટે અનન્ય પણ કહીએ. તેમાં જ છે દ્રવ્ય, દ્રવ્ય કઈ પર્યાયની બહાર નથી. સોનું અને સોનાના ઘાટથી વિચારે બધું બેસી ગયા, પરંતુ આત્માને અને પરને વા પરમાણુ પરમાણુને કોઈ સંબંધ નથી. આ વાત લોકોને ભારે કસણ પડે છે, પણ લોકોને વિચારવાનો વખત ક્યાં છે? વાંચે સાંભળે પણ વિચારવાનો અવકાશ, વાંચે પણ કરે ન વિચાર.
વાંચે પણ નહીં કરે વિચાર, તે સમજે નહીં સગરો સાર.
સાર કહેતો નહીં, શાસ્ત્ર વાંચી ગયો હતો. વિચારવાનો વખત ક્યાં છે? આખો દિવસ ધંધા વેપારમાં, કાપડના વેપારમાં, કુટુંબ પરિવારને પકડાવવામાં. થોડોક ટાઈમ મળે દુકાનેથી છૂટો થાય તો દીકરા દીકરી બધાને પંપાળવામાં એટલે એને સારું લાગે, બોલે ચાલે ફરવા જાય એમ, એ બધું એને પંપાળે પંપાળવામાં અને દુનિયાની જાળમાં વીતી જાય છે. એમને એમ જિંદગી પૂરી
ફસાવે.
આચાર્ય ભગવાન તો એમ કહે છે કે બધી ધૂતારાની ટોળી છે, ધૂતારાની ટોળી છે. પુત્ર ને પુત્રી ને દીકરા ને દીકરી ને જમાઈ ને ભાણેજ ને એ બધા ધૂતારાની ટોળી છે. આત્માની આરે કઈ લેવા દેવા એને નથી. ચેતતો રહેજે એમ કરીને ચેતાવે છે, ફસાય નહીં. એમ કરીને ભલે કુટુંબમાં તો છો, કુટુંબ પ્રત્યે દ્વેષ કરવાનો અમે કહેતા નથી, પણ બહુ કરિશ્માં તો ફસાઈ જાય. એમને એમ જિંદગી પૂરી થઈ જાય છે. અહીં કહે છે હવે આટલી બધી ભૂમિકા રચાણી, હવે વિષય શરૂ થાય છે. એ મૂળ ગાથા છે. આ તો બધી ભૂમિકા આટલી થઈ. એક બે ત્રણ ને ચાર પાના ભૂમિકા રચાણી, પ્રસ્તાવના. હવે વિષય આવે છે. અહીં કહે છે ખરેખર સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને, જો બહાર જોનારાઓને તો કાંઈ આત્મા આવતો નથી એમ કે છે. આમાં માલ છે ભીરો,
પ્રમાણ છે બહાર હૈ ઉસકો જો કુછ
આત્મા નહીં આતા હૈ વો લાલબત્તી ધરતે હૈ કે વસ્તુનું સ્વરૂપ જોનારાઓને, વસ્તુ અહીંયા છે અહીંયા જોનારાઓને, એમ આમ જોનારાઓને તો કઈ વાતમાં બાલ. બ્રહ્માંડની બહાર ગયો હોય તો દુનિયાની બહાર ગયો, વર્તુળમાં નથી. અહીંયા તો કે છે કે ખરેખર સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે એક પછી એક સાથે બે નહીં, એક સાથે બે તો પ્રમાણ થઈ જશે. પ્રમાણ ઉપર નજર કરતા અનુભૂતિ ન થાય. પ્રમાણમાંથી નહીં નીકાલે, એક નહીં ઉભા દે ને બીજી નહીં નો વિષય હે અંદર ને અંદર. અનુક્રમે સામાન્ય અને વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે, વિષય બે રૂપે અને એનું જ્ઞાન કરનારનું બે જ્ઞાન, બે જ્ઞાનની પર્યાય, બે ચક્ષુઓ છે. એ બે ચક્ષુ ક્યાં છે? એક દ્રવ્યાર્થિક ચક્ષુ અને એક પર્યાર્થિક ચક્ષુ. પાઠમાં ગાથામાં તો આટલું લીધું છે, મૂળ કુદકુદ આચાર્ય ભગવાને તો બે જ વાત કરી છે, પ્રમાણની વાત નથી કરી. કે સામાન્ય વિશેષને અનુક્રમે જોવા, પણ અહીં ટીકામાં આચાર્ય ભગવાન ટીકાકારે સાથે જોવાની વાત પણ થશે, લેશે, પ્રમાણથી બેને જોવા એમ. તો કહે છે એમાં પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી દઈને આ આ થયું છે એમ.
આ
ગુરુદેવના પર્યાયને જોવાનું સર્વથા બંધ કરી દે એમ આચાર્ય ભગવાન કહે છે ને અમને એમ ભાસે છે. ગુરુદેવ કહે છે અમને પણ આમ ભાસે છે. આ પ્રયોગ આ રીતે અનુભવ થાય છે. તેમાં પર્યાર્થિક ચક્ષુને એટલે પર્યાયને જોનારા જ્ઞાનના વ્યાપારને સરળતા બંધ કરીને આ લ્યો અહીંથી ઉપાયું છે. હવે એક આમાં મર્મ છે કે પેલા આમ કેમ ઉપાયું કે પર્યાર્થિક ચક્ષુ સરળતા બંધ કરી દે એમ કેમ ઉપાયું? નાસ્તિથી, નિષેધથી કેમ વાત કરી? વિધિથી કેમ વાત ન કરી? કે પ્રથમ દ્રવ્યાર્થિક ચક્ષુ ઉગાડીને તારા આત્માને જો એમ કેમ ન કહ્યું? એમાં હેતુ છે કેમ કે અનાદિકાળથી ઇન્દ્રિય જ્ઞાન ભેદને જાણવામાં રોકાણું છે અને એને ભેદને આત્મા માનવાની ભૂલ થઈ છે, એટલે એનો નિષેધ કરે છે. પેલા એનો નિષેધ કર કે ક્રોધ જણાતો નથી.
બરાબર,
ક્રોધ થાય છે ભલે થાય, પણ એને જોવાનું બંધ કરી દે. ક્રોધ કે દુઃખ થાય છે, બહુ માથા દુઃખે છે, જોવાનું બંધ કરી દે દુઃખને. માથાને જોવાની તો તારી પાસે ચક્ષુ જ નથી, એટલે એ તો પ્રશ્ન જ નથી. કેમ કે આંખ બે છે, એક પર્યાયને જોનારી અને એક દ્રવ્યને જોનારી. હવે જે દુઃખ થાય છે તને, એ દુઃખને જોવાનું બંધ કરી દે. દુઃખ છે એની પર્યાય, જીવના પરિણામ છે, એ ભૂતગલના પરિણામ નથી, પણ એને જોવાનું બંધ કરી દે. કે છે કે એને કરવાનું ને ભોગવાનું એ તો કઈ છે જ નહીં જ્ઞાનમાં. જ્ઞાનમાં માત્ર જાણવું છે, કાં તો પર્યાયને જાણે અને કાં દ્રવ્યને જાણે. પર્યાયને કરે એમ વસ્તુના સ્વભાવમાં નથી. કરવાની વાતો 320 માં કાઢી નાખી,
થઈ જ રહી છે,
થઈ રહી છે, એમાં કરવું શું? હવે થઈ રહી છે એને જે તમે જાણવો રોકાણો છો એ બંધ કરી દે જો તારે આત્માનો અનુભવ કરવો હોય તો. એટલે આ એક શૈલી અપૂર્વ છે, નિષેધપૂર્વક વિધિમાં જવાય છે. વિધિપૂર્વક નિષેધ ન થાય છે એમ નહીં, એ પછી પેલું તો અહીંથી લે. કેમ કે વ્યવહારનો પક્ષ છે, એટલે વ્યવહારના પક્ષવાળાને વ્યવહારનો નિષેધ કરાવે પેલો, અને વ્યવહારનો નિષેધ કરતા નિશ્ચય પ્રગટ થાય છે. માટે આમાં જો પર્યાથી ચક્ષુ સરળતા બંધ કરી દે, પેલું એ લીધું, તારા પરિણામને જોવાનું બંધ કરી દે. કે પરિણામને જોવા તો કરો ને, વિવેક તો કરવો કે નહીં પરિણામનો, એમ કેટલાક વાતો કરે છે. સમજી ગયા? ભૂલ છે. પર્યાયને જોવાનું ભગવાને કહ્યું નથી, ભગવાને તો આત્માને જોવાનું કહ્યું. આત્માને જોયા પછી પરિણામને જો તો વ્યવહાર આવશે, બાકી તો અજ્ઞાન છે. તેમાં પર્યાર્થિક ચક્ષુને સર્વથા હો કથનચિત નહીં,
શબ્દ દીવડો પડ્યો છે, શબ્દ બહુ
જોરદાર છે, એકદમ લાયક જીવને ચોટ લાગી જાય. અને જાણવાનું બંધ થવા પહેલા જાણવાનો પગ છૂટી જાય છે. સંકેત પરિણામને જાણવાનો પક્ષ છે, કેમ કે જાણવું એ તો મારો સ્વભાવ છે. પરિણામને જાણવું એ તો મારો સ્વભાવ છે. પરિણામને કરવું એ નહીં, કરવું થાય છે તો હું શું કરું છું, થાય છે તો હું શું કરું, પણ જ્ઞાનનો સ્વભાવ જાણવું તો છે ને. એટલે પર્યાયને જાણવું તો ખરો ને, એવો અનાદિકાળથી વ્યવહારનો પક્ષ છે, એ અજ્ઞાન છે. હવે એ જયારે આવી ગાથા હાથમાં આવે છે ત્યારે પર્યાયનું જાણવું તરત જ બંધ થતું નથી, પણ પર્યાયને જાણવું મારો સ્વભાવ છે એવો જે પક્ષ એ છૂટી જાય.
પર્યાયને જાણવું બંધ થતું નથી,
બંધ થતું નથી તરત જ, થોડી વાર લાગે, થોડી વાર લાગે,
પણ અનાદિનો જે પક્ષ છે પર્યાયને જાણવા,
જાણવો એ મારો સ્વભાવ છે એમ માને છે,
જાણવો મારો સ્વભાવ
સ્વભાવ છે એ પક્ષ છે
એ છૂટી જાય,
એ છૂટી જાય છે. અરે પરિણામને જાણતા મને જ્ઞાન થતું નથી ને સુખે થતું નથી. માટે આચાર્ય મહારાજ કહે છે કે પરિણામને જાણવાનું બંધ કરી દે, તો કહે છે કે પરિણામને જાણવું બંધ કરવું એ ઉદ્દેશ્યાર્થ છે, એને અહીંયા લાગી ગયો. એટલે પરિણામને જાણવાનો જે પક્ષ હતો, આગ્રહ પક્ષ, એટલે આગ્રહ હતો, અઠાગ્રહ હતો અસત્યનો, એ છૂટ્યો. છૂટ્યો એટલે શું થાય છે, મિથ્યાત્વની મંદતા થાય છે. મિથ્યાત્વનો હજી અભાવ થયો નથી, મંદતા થાય છે. એ મંદતામાં એક નિશ્ચયનો પક્ષ આવે છે કે જાણનાર જણાય છે, અભેદ જણાય છે, ભેદ મને જણાતો
નથી,
છે ભેદ ઉપર નજર, ધ્યાન રાખજો, હજી ભેદ ઉપરથી
એટલું નથી વિચાર કરે છે, નજર ભેદ ઉપર,
નજર ભેદ ઉપર છે, પણ ભેદને જાણવાનો જે પક્ષ હતો એ ગયો, વિચાર તો ગળી ગયો, અને ભેદ ઉપર હજી લક્ષ રહી જાય છે. વિચાર તો ટ્રેન્યું નહીં, ગળવા મીઠું ગલતા હૈ, અવશ્ય ગલતા હૈ, બાદ મેં કોઈ જીવ રાગ જણાતો જ નથી ને મને, એમ રાગને જાણવાનો નિષેધ કરતા કરતા, કેમ કે પગ છૂટ્યો છે ને, પગ છૂટ્યા પછી એનો જે ઉપયોગ છે એ લગડો થઈ જાય છે. એટલે જે રાગ છે જ્ઞેય, કે આ રાગને જાણવું મારો સ્વભાવ નથી, નિષેધ આવ્યો, મને તો મારો આત્મા જાણનાર જણાય છે, ભેદ નથી જણાતો અભેદ જણાય છે, વિશેષ નથી જણાતો સામાન્ય જણાય છે, ખંડ નથી જણાતો અખંડ જણાય છે, એમ વિચારમાં ને વિચારમાં એ રાગ તરફનો ઉપયોગ છૂટી
જતો રહે છે.
પહેલો પગ છૂટો અને પછી ઉપયોગ છૂટો, જેવો ઉપયોગ છૂટે એટલે અંદરમાં આવીને અનુભવ થાય છે. આ વિધિ છે,
બહુ સારી ને સુંદર રીત,
સુંદર સાવ, આ એક રીત છે અંદરમાં જવાની. આચાર્ય મહારાજ ગુરુદેવ વિધિ બતાવે છે અંદરમાં જવાની, કે પેલા ભલે તો અંદરમાં જતા તને વાર લાગે એ ક્ષમ્ય છે, પણ પેલા તો તું એમ કર નક્કી કે પરને જાણવું મારો સ્વભાવ જ નથી, રાગને જાણતા જ્ઞાન થાય જ નહીં, માટે રાગને જાણવું મારો સ્વભાવ નથી. ભલે હજી રાગને જાણવા રોકાણો છો, પણ રાગને જાણતા વખતે પણ રાગને જાણવું મારો સ્વભાવ નથી નિષેધ કરે છે, એટલે ફટ રાગથી વ્યાવૃત થઈ, જ્ઞેયથી વ્યાવૃત થઈ અને જ્ઞાનની સરમુખા થશે. આ અનુભવની કળા અને વિધિ છે, આ ધ્યાનની વિધિ. આત્માનું ધ્યાન કેમ કરવું, ચિંતપણમાં બેઠો છો ત્યારે ધ્યાન કેમ કરવું, કે વિકલ્પ તો ઉઠે છે, તો વિકલ્પ તો મારો નથી, તો વિકલ્પ મારો તો નથી, પણ વિકલ્પ જ્ઞાનનું જ્ઞેય પણ નથી, વિકલ્પ રાગ જ્ઞાનનું જ્ઞેય નથી. જ્ઞાનનું જ્ઞેય તો એક ચિદાનંદ આત્મા છે, એમ આખું જ્ઞેય પડી ગયું, આખું જે જ્ઞેય હતું રાગને જાણવાનું એ પડી જાય છે, અને જ્ઞેય પડતા એ જ્ઞાયક દેવ જ્ઞાનમાં જ્ઞેય થઈ જાય છે. આ અનુભવની વિધિ છે,
એ ભટકવું ભજેરીનું છે, એ ભટકવું સમય સમય ભજેરીનું છે, એને જ કોર મારજે, એના તરફ જોડ
બંધ કરી દે બસ. ભેદને જાણવું મારો સ્વભાવ નથી, ભેદને જાણતા રાગી પ્રાણીને રાગ થશે, નિર્વિકલ્પ અનુભવ નહીં થાય ભાઈ, વિચાર તો તૂટશે નહીં, માટે એને જાણવાનું બંધ કરી દે, સર્વથા બંધ કરી દે. એમ અને સર્વથા
આચાર્ય પોતે પણ શબ્દ છે,
પોતાનો છે, ઇન્ટુ કોમામાં ગુરુદેવ કહે છે, આચાર્ય ભગવાન આમ કહેવા માંગે છે, અત્યારે નો આધાર મૂક્યો પોતે.
કરુણ નથી કહેતા
ભાઈ, કરુણ નથી કહેતા,
ના કરુણ નહીં, વ્યાપી છે,
વ્યાપી છે, પણ આ તો આધાર આપે છે. લ્યો અહીંથી ઉપાયો છે, અહીંથી શરૂ કર્યું. પર્યાય ને જાણવાનું બંધ કરી દે, ત્યાંથી શરૂ કર્યું. રિવ્યાથી ચક્ષુ બંધ કરીને એમ ઉપાય નથી. તો કેટલાક કહે છે કે તમે અસ્થિરથી વાત કરો ને, નાસ્તિનું શું કામ છે, આને જાણવાનું બંધ શું કામ કરાવો. નાયકને જાણવું એમ ઉપદેશ આપો ને, કે નાયકને જાણવું એમ ઉપદેશ આપતા તારું જે શલ્ય છે પરને જાણવાનું નહીં છૂટે, અને પરને જાણવાનું શલ્ય છૂટ્યા સિવાય અંતરમાં નહીં જવાય. તારું શલ્ય પેલા ખાય, પુનથી ધર્મ થાય, માન્યતા છોડી દે, પુન નહીં છૂટે,
છૂટશે પુન, પણ
છૂટશે પણ પણ પુનથી ધર્મ થાય, માન્યતા તો પેલા જાટકે છોડી દે. એમ પરને હું જાણનારો નથી એ છોડી દે. પરને જાણવાનું ભલે ચાલુ રહ્યું, ભરને જાણવું મારો સ્વભાવ
નથી,
ભરને જાણતા મને જ્ઞાન નથી, સુખે નહીં થાય. એ પર્યાય છે, એ પર છે, એને જાણતા જ્ઞાન અને સુખ થતું નથી ત્રણ કાળમાં. લ્યો અહીંથી ઉપાય.
અજ્ઞાની હતો ત્યારે પરને નતો જાણતો, અજ્ઞાની હતો ત્યારે કે પરને નતો જાણતો, એને માયનું તું પરને જાણો
છો. એટલે એ જે પરને જાણવા તરફનો ઉપયોગ છે, એ ઉપયોગ વ્યાવર્ત ક્યારે થાય, કે પરને હું જાણતો જ નથી એવો જે નિષેધ અંદર માંથી આવે, શ્રદ્ધાનો બળ કે હું પરને જાણતો નથી, રાગ ને જાણતો જ નથી, ને મને જણાતો નથી રાગ. રાગ જણાય છે તે વખતે રાગ ને જાણવાનો નિષેધ કરવો જોઈએ, ક્રોધ જણાય છે તે વખતે હું ક્રોધ ને જાણતો નથી, ત્યારે એને પક્ષ જાણવાનો છૂટે છે, અને પછી પક્ષાતિક્રાંત થઈને અંદરમાં આવે. અહીંયા ચોફટ કરે છે, પોતે ખુલાસો કર્યો કે પેલા પર્યાર્થિક ચક્ષુને બંધ કરવાનું કેમ કહો છો. જો દ્રવ્યાર્થિક ચક્ષુ બંધ કરીને એમ કેમ ઉપાયું નહીં,
એમ કેમ નો કીધું,
ઉપાય એમ કેમ કર્યું, આમ માથી નાસ્તિથી ઉપડ્યા, અસ્થિથી ઉપડવું તો ને, એમ આમ પ્રશ્ન થાય, તમને તો ઘણા પ્રશ્નો થાય. આપણે ટેનમાં વાત થઈ કે આપો. કહે છે દ્રવ્યને જોવા માટે, જોવું છે તો દ્રવ્યને, દ્રવ્યને જોવા માટે પર્યાર્થિક આંખને સર્વથા બંધ કરી દે. ઉપદેશ નથી, આદેશ છે, આદેશ છે, બંધ કરી દે. પણ આમ આદેશ આપશો તો આપને કરતા બુદ્ધિનો દોષ નહીં લાગે. ભાઈ અમે કહેતા નથી, શબ્દ કહે છે તને, અમે ક્યાં કહીએ છીએ, અમારી પાસે વાણી તો છે નહીં, વચન તને કહે છે, હું એમ જાણું છું ને તું એમ જાણ કે વચન મને કહે છે. વાણી નીકળી, પર્યાથી ચક્ષુ બંધ કરી દીધું. ઉનો કાળ પાક્યો છે, સામા શિષ્યનો કાળ પાક્યો છે.
પ્રભુએ
વાણી આવે એ અનુભવ કેમ થાય એની વિધિ બતાવતા આવે, વિધિ બતાવી કે વાણી. આત્માને તો શબ્દ છે નહીં, શબ્દ પર્યાય આત્માની તો છે નહીં, આત્મા તો જાણનાર છે, જાણનાર કઈ વાણી કરે, પણ એનો કાળ પાકે છે જીવનો. ત્યારે વચન એવું નીકળે છે, રામબાણ વિધિ નાખે છે વિચારતોને, અને અંદરમાં જ્ઞાન ભૂલું જાય છે.
વચન વચન ના કારણે પણ જોગ જ એવો બની જાય,
જોગ બની જાય છે. સામો પાત્ર છે ને, વાણી આવી ટંકો કિરણ, પરિણામ આપણે જાણવાનું બંધ કરી દે. પરને તો તું જાણતો જ નથી એટલે એને બંધ કરવાનું કહેતા નથી. તું જાણી રહ્યો છો તારા પરિણામ મારા થાય, એનું ફળદુઃખ એને જાણી રહ્યો છો, એને જાણવાનું બંધ કરી દે. કહે છે દ્રવ્યને જોવા માટે આ પ્રયોજન, આત્માને જોવા માટે આ પ્રયોજન,
હેતુ આ છે,
હેતુ આ છે. પર્યાચિક આંખને સર્વથા બંધ કરી દે. ગજબ વાત ભાઈ, આ વિધિ છે અનુભવની. અનુભવ કેમ થાય અજ્ઞાનીને, એની આ વિધિ છે
સચોટ વિધિ.
દ્રષ્ટિના વિષયમાં આવી ગયો છે, પણ અનુભવ કેમ થાય જાણતો નથી. દ્રષ્ટિનો વિષય પરિણામ માત્રથી ભિન્ન, પ્રમત અપ્રમતિ રહીત નાયક ભાવ છું, પણ નાયક ભાવના દર્શન કેમ થતા નથી? હજી નાયક છું તો આવી ગયો, હવે નાયક છું એ નાયક જણાતો કેમ નથી?
તો મૂળ પ્રશ્ન છે,
એ તો મૂળ વાત છે કે નાયક છું એ હું ક્યાં આવ્યો?
ત્યાં બધું આવ્યો છે,
પણ નાયક જણાતો કેમ નથી? કે તું ફરિયાદથી ચક્ષુ બંધ કરતો ભાઈ બેન,
એકદમ સહી વાત.
હું પરને તો જાણતો જ નથી પણ પરિણામને જાણતો નથી, એવો અંદરથી જયારે નિષેધ આવે ત્યારે એક સમય એવો આવે છે કે પરિણામને જાણવાનું બંધ થઈ જાય છે, સહેજ બંધ થાય છે બસ. પણ નિષેધ આવે તો અંતરમાંથી મૂળમાંથી પ્રવચનસારમાં 114 કથામાં કહ્યું છે, માટે હું પર્યાયને બંધ કરું જાણવાનું એમ નહીં, એ વખતે પ્રવર્તન યાદ ના આવે તો નિમિત્ત ઉપર લખી જાય છે, એમાં કહ્યું છે માટે આમ છે એમ નથી, અહીંથી સીધું અંદરમાંથી આવે છે એ વખતે અનુભવના કાળે.
ગુરુદેવ કે છે એ તો સહિત કે છે, પણ ગુરુદેવ કે છે માટે નહીં, વસ્તુનું સ્વરૂપ જ આવું છે.
ગુરુદેવ યાદ ના આવે, પ્રવચન સાર યાદ ના આવે, અંદરમાંથી પરને જાણતો જ નથી, પરમાં પર્યાય આવી ગઈ, પરને જાણતો નથી, જાણનાર જણાય છે. એ મને ઉપદેશ હતો અને મારે હવે અનુભવ કરવો છે, પરને જાણવાનું બંધ કરવું એમ નહીં, પરને જાણતો જ નથી, જાણનાર જણાય છે, એવી એક અંદરથી પરણતિ ઉપરે છે, પરને જાણવાનું બંધ થઈ જાય છે, સહજ અને ઉપયોગ નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યો જાય છે,
પોતાનો ગુરુ પ્રગટ થાય છે,
પોતાનો ગુરુ પોતે થઈ જાય છે. એ વખતે કાંઈ યાદ આવતું નથી, એ વખતે આ જે ભાવ આવે છે એ ધારણામાંથી નથી આવતો. સાંભળેલું હતું મેં 114 ગાથા અને એવા ફરિયાદથી ચક્ષુ બંધ કરીને દરિયાથી ખુલો એમ કહ્યું હતું, એ યાદ નથી આવતું. કેમ કે એ યાદ આવે તો ભાવ મન યાદ આવ્યું કહેવાય,
ભાવ મન કા વ્યાપાર,
ભાવ મન યાદ નથી આવતું, ભાવ મનમાં રહેલી ધારણા એ યાદ નથી આવતી. ધારણા તો ધારણા રૂપે ડિપોઝિટ જઈએ છે અને એક નવું અંદર સ્ફૂર્ણા જાગે છે, પછી અનુભવ પછી ધારણા એને મેળવે, અરે આ તો વાત મેં સાંભળી હતી, એવું જ મને અનુભવ થયો. પછી
સાક્ષી મૂકો,
સાક્ષી મૂકે પછી, પેલા નહીં. આ અનુભવની ઊંચામાં ઊંચી રીત છે, જ્ઞાયક આવ્યા પછી જે જીવ એમ કે છે કે આત્મા અશુદ્ધ છે ને આત્માને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ને કર્મનો બંધ છે, એની વાત તો અહીંયા કાઢી નાખી, એ વાત તો કઈ છે, હું તો જાણનાર છું, હું તો જ્ઞાયક છું ને, હું તો શુદ્ધ સિદ્ધાનંદ આત્મા છું ને, એમાં આવ્યો અને છતાં અનુભવ થતો નથી, કે જે કેમ અનુભવ થતો નથી, કે પરને જાણવાનો નિષેધ જેટલી માત્રામાં આવવો જોઈએ, ગોળ નાખો એટલું ગયેલું થાય, આ પ્રમ કહેવત છે, કાંકરી ગોળ નાખો અને ગ્લાસ બધા નાખ્યા કે ભાઈ આવું ગોળું થૂક જેવું છે, આ ગોળ ઓછો નાખ્યો છે,
દાખલાઓ બધા બે છે ભાઈ,
કે જેટલી માત્રામાં મનસુખભાઈ નિષેધ આવવો જોઈએ વ્યવહારનો, આ વ્યવહારનો નિષેધ છે, પર્યાયને જાણવાનું બંધ કરે વ્યવહારનો નિષેધ છે. નિર્દય થઈ જાય કે પરને જાણતા હું આંધળો થઈ જઈશ તો વિચાર કરીશ માં દેખતો થઈ જાય, પરને જાણવાનું બંધ કરે ત્યારે આત્મા દેખતો થાય છે, કરવતની માફક નિર્દય થઈ જાય, પરને જાણતો જ નથી, એ વ્યવહારનો નિષેધ છે. પરને જ્ઞાન જાણે છે એ વ્યવહાર છે, સ્વને જાણે છે તે નિશ્ચય છે, હવે પરને જાણું છું એવો પક્ષ અનાધિકારનો છે, વ્યવહાર નથી એની પાસે, એની પાસે પક્ષ છે, પક્ષ છોડાવે છે, પક્ષ છૂટતા પર્યાયને જાણવાનું બંધ થઈ જાય છે, પક્ષ રાખે ત્યાં સુધી પર્યાયને જાણવાનું બંધ થઈને ઉપયોગ અંદરમાં આવતો જ નથી, ઘણા ધ્યાનમાં બેસે છે, પણ પક્ષ રાખીને, પક્ષ રાખીને શ્રદ્ધામાં શું છે કે જ્ઞાન તો સૌ પર પ્રકાશક છે, જ્ઞાન તો સૌને જાણે, જ્ઞાન તો બધે બધે જાણે, શાસ્ત્રમાં ઠેક ઠેકાણે છે. જ્ઞાનોનું બંધ કરી દે ને એને ખબર નથી સ્વપર પ્રકાશક છે, એને ખબર નથી કે બંને જ્ઞાનો બંધ કરતા એકનું સ્વપ્રકાશક રહેશે ને એકાદ થઈ નહીં જાય, એને લખનારની ખબર નથી. તું ના પણ ક્યાં કરવા માંડ્યો?
ગુરુ નું ગુરુ છે.
બહુ રહસ્ય છે,
બહુ રહસ્ય છે,
બહુ રહસ્ય છે.
તો અંદર નો સુપર પ્રકાશક નહીં, ના પાડે,
ના પાડે છે, પર્યાય ને જાણવાનું બંધ કરી દે. ઘણું સુખ છે, વીર્યવાન નું કામ છે, નિષેધ કરવો ને, વ્યવહાર નો નિષેધ
સર્વથી
વીર્યવાન કરી શકાય છે. સંસ્કાર અનાદિના છે ને, પરને જાણું છું હું, પરને જાણું છું સંસ્કાર છે, કે પરને કરું છું એ મિથ્યા સંસ્કાર છે, એમ પરને હું જાણું છું એ પણ મિથ્યા તો છે. અધ્યવસાન કહ્યું ભગવાને, અધ્યવસાન નો દોષ આપ્યો, જ્ઞેય જ્ઞાયક ની એકતા કરે છે. આ તો હવે શરૂ થયું, અહીંયા અહીંથી શરૂ થયું, બોલું ઉતાવળે હું વાંચી ગયો કે એમાં કઈ બહુ હતું નહી. હવે આવું આવે ને ત્યારે રોકાઈ જવા દે. આપણે વાંચવા નથી આવ્યા, સ્વાધ્યાય કરવા આવ્યા છે. કહે છે દ્રવિને જોવા માટે પર્યાથી કાંકને સર્વથા બંધ કરી દે, આદેશ. અનુભવીનો આદેશ છે, માથી ચડાવી લેજે. લક્ષ્મી ચાંડલો કરવા આવી છે, મોટું દવા જાયશમાં, આમાં એકાંત થઈ જશે તો વિચાર કરીશમાં, સમયક એકાંત થશે. સ્વપર પ્રકાશકમાં પરને જાણવાનો રહેશે ત્યારે સ્વપ્રકાશક જ્ઞાન એક નવું પ્રગટી જાય છે. જ્ઞાનનો નિષેધ નથી પણ વ્યવહારનો નિષેધ છે. એમાં તારો નિષેધ ક્યાં અમે કરીએ છીએ? તું પરને જાણનારો ક્યાં છો? તને શું દુઃખ લાગે છે? તું તો એવો છો નહીં પરને જાણનારો,
અને એવો કહીએ છીએ,
એવો કહીએ છીએ કે તું નથી, પણ તને દુઃખ શું જ લાગે? તારું કામ થઈ જશે ભાઈ,
પાડો નથી અમે એમ
કહીએ છીએ. એમ કહીએ છીએ તો
મનુષ્ય નથી એમ કહીએ તો દુઃખ લાગવું જોઈએ, પાડો નથી એમ કહીએ.
આ એક છેલ્લામાં છેલ્લું સર્જ રહી જાય છે અભ્યાસ, કે જ્ઞાન સફળ પ્રકાશક છે, પરને જાણે, સ્વને જાણે, પરને જાણે, એવું એક સર્જ રહી જાય છે. અહીંયા એ સર્જનો નિષેધ કરે છે.
અટકવાનું મોટું સ્થાન,
અટકવાનું મોટું સ્થાન છે, સમજી ગયા, મોટું સ્થાન, જબરજસ્ત. હજી મનસુખભાઈ,
હજી
કરતા બુદ્ધિ તો છૂટે છે, કે હું તો જાણનાર છું, કરનાર
નથી,
અને સ્વયં પર્યાય થાય છે, અને છ દ્રવ્ય પરણવે છે, તો મારું કર્મ ઉપાદાન પણ એ કરનાર નહીં અને નિમિત્તપણે પણ કરનાર નથી. એ અકર્તામાં આવ્યો, અકર્તામાં આવ્યો, એટલે જાણનારમાં તો આવ્યો, પણ જાણનાર કેમ જણાય એ વિધિ જાણતો નથી. એ વિધિ છે,
વિધિ છે.
આ સાધારણ વાત નથી, અસાધારણ છે. ભવના અંતની આમાં કળા બતાવી છે, બે લીટીમાં માલ વેરો છે. ધારણા સાચી છે, પણ એ વધતો કેમ કરાતી નથી, એનું આ કારણ છે કે હું બંને જાણું છું એવો પક્ષ છે. એટલે વ્યાવર્ત થતો, જ્ઞેયથી વ્યાવર્ત થઈ અને અંદરમાં જવું જોઈએ, કે જ્ઞેયથી વ્યાવર્ત ક્યાંથી થાય? જ્ઞેયને જાણું છું એવો પક્ષ છે. એટલે ઉપયોગ જેમાં તમે જ્ઞેયને થાપશો એ જ્ઞેય તરફ રહેશે,
સજ્જે રહેશે,
સજ્જે રહેશે, કે અહીંયા જ્ઞેય ના જ્ઞાન કઈ ગયું કયું દુનિયામાંથી જ્ઞાન પણ અહીંયા ને જ્ઞે પણ ત્યારે એ જ્ઞે થી ગાવત થઈ એટલે જ્ઞે ની જાણવાનું બંધ થઈ પર્યાય ને પર્યાય જ્ઞે છે પર્યાય ધ્યેય નથી જ્ઞે છે એને જાણવાનું બંધ કરી દે તો જ્ઞાય જુદાનંદ આત્મા તને જણાઈ જશે ભાઈ એમને કેસે ઉમળકાથી કેસે ઓ ગુરુદેવ ઉમળકા આવી છે એને ગજબવાદ ભાઈ પોતે કે ગજબવાદ ભાઈ પર્યાય છે ખરી પણ તેને જોવા તરફની દ્રષ્ટિ બંધ કરી દે પર્યાયનો નિષેધ નથી કરતા અમે પર્યાયને જાણવાનો નિષેધ કરીએ છીએ તું અમારી વાત ધ્યાન દઈને સાંભળતો ખરો અમે શું કહીએ છીએ પર્યાયનો નિષેધ નથી કરતા પર્યાયને જાણવાનું બંધ કરી દે અમે એમ કહીએ છીએ એમ વાત ઉપાડી છે પેલા એ તો કહ્યું કે સામાન્ય વિશેષ આપણું વસ્તુ છે વિશેષ નથી એમ ક્યાં વાત છે અમે એમ ક્યાં કહી પર્યાય નથી પર્યાય હોય ત્યારે પર્યાયને જાણવાનું બંધ કરવાનું કહેવાય પર્યાય ન જો હોય તો પર્યાયને જાણવાનું બંધ કરીને ઉપદેશ ન આવે પર્યાય છે અને તું જાણવા રોકાણો છો એમ પણ છે એવું અજ્ઞાન પણ છે પર્યાય છે પર્યાયને જાણવા રોકાણો એવું અજ્ઞાન ને અધ્યોષણ પણ છે હવે પર્યાયને જાણવાનું બંધ કરી દે
પર્યાય ને
જાણવાનું બંધ કરે તો પર્યાય રે કે નહીં રે પર્યાય નવી પર્યાય
ઊંચી પ્રગટ થઈને રહીએ મતિ
પ્રગટ થાય ફરી જાય
બહુ સરસ
પર્યાય વિના તો કરી
હોય જ નહીં પણ ઇન્દ્રિય જ્ઞાન નો વ્યય થઈ અને અતિથિ જ્ઞાન નવી પર્યાય પ્રગટ થાય એને દ્રવ્યાતિક નહીં કહેવામાં આવે છે
એ દ્રવ્યાર્થિક ને એમાં કેવું દ્રવ્ય જણાય છે
એવું આનંદમય છું બસ એવું જ્ઞાન ને આનંદમય એવું જણાય છે જણાય છે એટલે અનુભવાય છે અનુભવાય છે એટલે વેદાય છે પ્રદેશ નથી જણાતા પણ જ્ઞાન ને આનંદ ની મૂર્તિ છું એમ એને સ્વાદ આનંદ નો આવે છે એ જાણવામાં જાણવું નથી પણ રસપ્રસ આનંદ નો અનુભવ થાય એવી જાણવાની દશા પ્રગટ થાય છે કે હું તો આનંદ ની મૂર્તિ છું જાણવું તો ઊંખું છે પણ જાણવાની આજે આનંદ આવે છે એટલે સરસ છે સરસ રસયુક્ત છે એ જાણવું જાણવું તો ઊંખું છે લાપસી પીરસે પણ જ્યાં સુધી ઘી ન હોય ત્યાં સુધી દુખી લાગે એટલે રેવાય આવ્યા છે વાલા અને લાપસી તો પીરસી પણ કાંજી ઘી ના આવે ઘી આવે ત્યારે લસ લસ થી જાય એમ એકલું જ્ઞાન ભૂખું છે અરે આનંદ ભળે છે ત્યારે સો રસ અનુભવ થાય છે એનું નામ અનુભૂતિ છે પેલા એ તો કહ્યું કે સામાન્ય વિશેષ આટલું વસ્તુ છે વિશેષ નથી એમ ક્યાં વાત છે ક્યાં ના પડી છે તું ખબર તો નથી અમારી વાત પણ હવે વિશેષને જોવાની આંખને બંધ કરીને એમ કહી છે હવે છે પાઠમાં તે પાછું કથનચિત બંધ કરીને એમ નહીં પણ પર્યાથી ચક્ષુને સર્વથા બંધ કરીને આ પણ સર્વથા બંધ કરશો તો એકાંત થઈ જશે એના કરતા કથનચિત રાખો ને જોઈ લેજો વ્યવહારનો પક્ષ પાછલે બાંડેથી પ્રવેશ થઈ ગયો પેલા આગલા બાંડેથી હતું પરને જાણું છું હવે કથનચિત કથનચિત પાછલા બાંડેથી વ્યવહાર સાફ થઈ ગયો પાછો પાંચ સર્વથા કહે છે તો એને કથનચિતનો ઘોડો ગયેલો આડો અંદરમાં ક્યાં જાય
પાછું કથનચિત બંધ કરીને એમ પણ નહીં
એમ કહ્યું આમાં વાંચીને કહું છું એ વાંચીને કહ્યું પાછું તે પાછું કથનચિત બંધ કરીને એમ નહીં પણ મર્યાદિત ચક્ષુને સર્વથા બંધ કરીને એકદમ જો એકલા ઉગાડેલા દેવાથી ચક્ષુ વડે, આ બે વડે નહી, એક વડે નહી, બે વડે નહી, પણ એક વડે,
એક વડે નહી એટલે
પર્યાય વડે નહી અને બે વડે પણ નહી, એક દ્રવ્યાથી ચક્ષુ ને ઉગાડા દર્શન કરવા હોય તો આ ભદ્રબાહુ સ્વામી ની ગુફામાં દર્શન થશે. એવી વાત છે, પ્રયોગની વાત છે, એટલી માત્ર છે. એકલા ઉગાડેલા, એકલા કહ્યું ને, નિષેધ કર્યો પર્યાય, એકલા ઉગાડેલા દ્રવ્યાથી ચક્ષુ વડે. આ હા, દ્રવ્ય ને ત્રિકાળી ને જાણવો છે ને, હા પ્રભુ જાણવો છે, ભાવ લઈને આવ્યો છો, જાણવા માટે આવ્યો છો અમારી પાસે, તારે જાણવો છે ને, કે હા પ્રભુ મારે જાણવો છે. કેમ જણાય? જાણવાની રીત જાણેલા જ્ઞાની અજ્ઞાની ને બતાવે છે કે આ રીતે આત્મા જાણી શકાય છે. તો કહે છે, વિશેષ નહીં ની આંખ બંધ કરીને દ્રવ્ય જેનું પ્રયોજન છે, દ્રવ્યાર્થિક નહીં છે ને, એનો અર્થ કરે છે, એવા દ્રવ્યાર્થિક નહીં ની આંખ વડે જો એકલા ઉગાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે. લ્યો આ મૂળ કોટેશન આપ્યું આચાર્યનું પાછું પોતે. આચાર્ય કે છે કે એકલા ઉગાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે છે ને, આ પાછા તો જુઓ, અવસ્થાને જોનારી પર્યાર્થી આંખ બંધ કરી દઈને દ્રવ્ય સામાન્યને જોનારી જાણનારી દ્રવ્યાર્થી આંખ વડે જો જો આદેશ આપ્યો, જો
આદેશ
તને દેખાશે જો, તેથી તને અવસ્થામાં સામાન્ય સામાન્ય દ્રવ્ય ભગવાન આત્મા જણાશે. આ જણાશે કોણ કરાર કરીને કહી છે, કથનથી જણાશે નહીં, જણાશે. બસ અવસ્થાને જોનારી આંખ બંધ કરી દઈને સામાન્ય ને જોતા જોનારી વિશેષ પર્યાય તો રહેશે. જો પર્યાય રહી ગઈ, પર્યાય તો રહી ગઈ, પર્યાય ક્યાં જાય?
પર્યાય રહી પણ
પર્યાય લગ છૂટી ગયો, પર્યાય લગ છૂટી ગયો. પર્યાય તો રહેશે પણ પર્યાય નો જોવાનો વિષય વિશેષ નહીં પણ સામાન્ય રહેશે. સમજાણું કાંઈ? થઈ ગયો વખત દ્રવ્યલિંગી મુનિ ને આમ છે, ભગવાન પ્રકાશમાં દ્રવ્યલિંગી ની ભૂલ બતાવી એ સમ્યક જ્ઞાન અર્થે પ્રવૃત્તિ કરે છે.
હેતુ તેનો હાવ છે,
સારું છે. અગિયાર રંગ નો પાઠી એમ લીધું મહાત્મા વૃદ્ધારી, છતાં જ્ઞાન સુધી આવ્યું કે છ દ્રવ્યને જાણનારા આત્માને જાણું છું. તો કે છે કે અજ્ઞાન રહી
મોટું અજ્ઞાન રહી
મોટું અજ્ઞાન રહી છ દ્રવ્યને જે જાણનાર છે તે હું છું. હું જ્ઞાન સ્વરૂપ છું, નાયક એમાં નાયો એમાં લખે છે.
એ ભાષામાં તો બોલતા હોય છે,
ભાષાથી પણ દિવળ
દિવળ
ભાષાથી કઈ
દિવસ સારો છે.
આપણે નથી કહેતા વાતો એ વડા
ન થાય,
વડા બહુ સારા બનાવ્યા છે. ઓકે,
શું કામ
વડા વાતો ગયા કરી, વડા આવતા તો નથી, આ વાતો કામ કરો, વડા તો લાવો. વાતો એ વડા
ન થાય,
પેટ ન ભરાય. ચાલો એવું ને.